તારીખ 3/2/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 303 અને 304 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 232. પરથી દ્રષ્ટિ છૂટી જાય તો સાધન ફળ વિના રહે,
દ્રષ્ટિ તો અંદર જ છે, શુભ ભાવના કાળે અશુભ ભાવના કાળે કે શુદ્ધ ભાવના કાળે તો ઉપર જ રહે છે, અંદર જ રહે છે. દ્રષ્ટિ પોતાનું સ્થાન બદલતી સરખામણી લેવી છે. યોગ છૂટે છે, અસ્થિરતા થાય છે, એટલે ચારિત્રના પરિણામમાં પણ રાગની ઉત્પત્તિ થાય છે. યોગ પણ શુદ્ધ ઉપયોગ થયો છે તે શુભાશુભ ભાવ સાથે જોડાઈને અશુદ્ધ ઉપયોગ થાય છે. ચારિત્રમાં રાગ થાય છે, જ્ઞાનમાં અશુદ્ધ ઉપયોગ થાય છે, તો પણ દ્રષ્ટિ પોતાનું સ્થાન છોડતી નથી. જે સ્વસ્થાન એને ગ્રહણ કર્યું તે સ્વસ્થાન દ્રષ્ટિ કરી છોડતી. દ્રષ્ટિનો મહિમા કરવાનું આ એક વિશિષ્ટ કારણ છે. ક્યાં જ્ઞાનની પ્રધાનતા છેલ્લે છે, ક્યાં દ્રષ્ટિની પ્રધાનતા કરવામાં આવે છે. ખરેખર બેમાં કોણ પ્રધાન? પણ પોતપોતાના સ્વભાવ વિશેષને લીધે એની પ્રધાનતા કરવામાં આવે છે. તો જેનો જે સ્વભાવ વિશેષ છે એવો બીજાનો નથી, એનો એક ચોક્કસ ગુણ જુદો પાડીને સમજવામાં આવે છે. એના લક્ષણથી, સ્વભાવના લક્ષણથી આ એ દ્રષ્ટિનો સ્વભાવ છે કે ઉપયોગ કરે, ચારિત્રમાં અશુદ્ધતા થાય પણ દ્રષ્ટિમાં કંઈ ફેરફાર થાય નહીં. પછી એ દ્રષ્ટિ તિર્યંચને થઈ હોય કે મનુષ્યને થઈ હોય કે નારકીને થઈ હોય, ચાર ગતિમાં કોઈને પણ સિદ્ધ પદ પ્રાપ્ત થાય ત્યાં સુધી પછી એ પ્રશ્ન કરવાનો પ્રશ્ન છે. પૂરી સાધક દશામાં ત્યાં દ્રષ્ટિ કરવી દ્રષ્ટિનું પ્રાધાન્ય બતાવવા એમ પણ કહેવાય કે ભલે ઉપયોગ પરમાં જાય છે પણ દ્રષ્ટિ શૂન્ય હોવાને લીધે એનું જ્ઞાન છે એમ કહેવાય. દ્રષ્ટિપૂર્વક ઉઘડેલું જ્ઞાન છે એ જ્ઞાન છે, અથવા શાસ્ત્રમાં ઉપયોગ જાય છે તો દ્રષ્ટિપૂર્વક ઉઘડેલું જ્ઞાન છે. એ ભલે લખનાર તો ભૂતકાળમાં થઈ ગયા પૂર્વાચાર્યો વગેરે, તો પણ એના અભિપ્રાયને બરાબર માપી દે. અથવા કથનની મર્યાદાને, કથનની અપેક્ષાઓને બરાબર સમજી શકે છે. કેમ કે ક્યાંય પણ પોતાનું હિત દુભાઈ, ન્યાય દુભાઈને એનો અર્થ એ છે, ક્યાંય પણ ન્યાય દુભાઈ, ન્યાય દુભાઈ નહીં દુભાઈ, કોઈ નહીં દુભાઈ, ન્યાય દુભાઈ નહીં, એટલે કે પોતાનું હિત ક્યાંય પણ અહિતરૂપ થાય નહીં એવું જ્ઞાનની અંદર થાય છે. અને એમાં પણ દ્રષ્ટિ મુખ્યતા કરવામાં આવે છે. દ્રષ્ટિ તો અંદર છે, ચારિત્રમાં અપૂર્ણતા છે, ચારિત્રમાં અપૂર્ણતા છે તેથી તે બહાર ઉભેલો દેખાય પણ દ્રષ્ટિ તો સમાન છે. ચારિત્રની અપૂર્ણતા અથવા તો ચતુર્થ પુરુષાને બહુ જઘન્ય ચારિત્ર છે, અપૂર્ણ છે એટલું અત્યંત જઘન્ય ચારિત્ર છે, બહુ અલ્પ સ્થિરતા છે. પૂર્ણ સ્થિરતાની અપેક્ષાએ તો ઘણી અલ્પ સ્થિરતા છે, એકદમ અલ્પ સ્થિરતા છે, તો પણ દ્રષ્ટિ પૂરેપૂરી સ્વમાં છે. દ્રષ્ટિમાં અલ્પતા, અલ્પ બહુત્વનું પરિણામ દ્રષ્ટિમાં આવતો શૈલી નથી, એ સામાન્ય નથી પકડાતી. પણ સમ્યક દ્રષ્ટિ જે ધર્મ છે એ ધર્મી છે અથવા ધર્માત્મા છે, તો ધર્મની પરિભાષા શું કરી? ધર્મ એટલે મોક્ષ માર્ગ, દ્રષ્ટિ મોક્ષ માર્ગ છે તે તે સંસાર માર્ગી છે, સીધો પ્રશ્ન મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ ને પરિભાષા કે સમ્યક દર્શન ના વિચારે પ્રાણી મોક્ષ માર્ગ હ, એમ લીધું કે સમ્યક દર્શન જ્ઞાન મોક્ષ માર્ગ હ એમ લીધું છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી કરીને એક વચન કે શ્રીમદજી મૂળ માર્ગ ગાયો છે. દર્શન જ્ઞાન ચારિત્રની એકતા રે, એકપણે અને અવિરુદ્ધ. અવિરુદ્ધ એટલા માટે યોગ બહાર જાય છે એ ચારિત્ર નથી, રાગ થાય છે એ ચારિત્ર નથી, પણ શ્રદ્ધાને જેમ સ્વતત્વનો આશ્રય છે એમ જ્ઞાનની પરિણતિને પણ ઉપયોગ ન હોય તો ત્યારે પણ સ્વતત્વનો આશ્રય છે, અને ચારિત્રની પરિણતિને પણ રાગ ઉત્પન્ન થાય છે ત્યારે સ્વતત્વનો આશ્રય છે. એટલે ત્રણેય એક રહે છે, ત્રણેય અવિરુદ્ધ એટલે અરસપરસ વિરોધ કરતા નથી, અવિરુદ્ધપણે કામ કરે છે, ત્રણેય એકનો જ આશ્રય કરે છે મૂળ તત્વનો પરમસદનો. અને ખરેખર તો એટલો જ નિશ્ચય મોક્ષ માર્ગ છે, નિશ્ચય મોક્ષ માર્ગ તો એટલો જ છે.
નિરંતર હોય,
નિરંતર હોય, જેમ દ્રષ્ટિ નિરંતર એમ જ્ઞાનની પરિણતિ નિરંતર, એમ ચારિત્રની પરિણતિ નિરંતર, એમ સુખની પરિણતિ નિરંતર, પુરુષાર્થની પણ પરિણતિ નિરંતર. એમાં પુરુષાર્થ પણ છે, સર્વગુણાંશક. આ તો પાંચ મુખ્ય ગુણ છે જે સમજી શકાય એવા એ પાંચ મુખ્ય ગુણ છે કે જેને પ્રયોજનથી સમજવામાં, જેનું સ્વરૂપ વિચારવામાં આવે છે. બાકી તો અનંત અનંત ગુણની પરિણતિ છે, જે શુદ્ધ પરિણતિ છે એ તો અનંત ગુણની પરિણતિ છે.
બાકી છે
એમાં પાંચનો હોય, કોઈ એક પણ બાદ હોય
બને
એ કેવી રીતે મને યાદ બરાબર તો ટુકડો થઈ જાય. વસ્તુની અભેદતા અને અખંડતા રહેતી, વસ્તુ પણ અભેદ હોવાથી, ભલે ગુણોની સ્વતંત્રતા હોવા છતાં પણ આ રીતે અભેદતાને બધું પ્રતિબંધ ત્યાં થાય છે. અને આત્માને અનુસરીને પુરુષાર્થ પણ છે, અને અનંત અનંત પણ છે. આના તો પ્રયોજન છે. ચારિત્ર છે પણ ચારિત્ર અપૂર્ણ છે, અપૂર્ણ છે નથી એમ ક્યાં વાત છે. ચારિત્ર નથી એમ કે છે, ચારિત્ર અપૂર્ણ છે. દ્રષ્ટિ તો કે દ્રષ્ટિ અપૂર્ણ નથી, દ્રષ્ટિ પૂર્ણ છે. પૂર્ણની દ્રષ્ટિ અને પૂર્ણ દ્રષ્ટિ છે, દ્રષ્ટિમાં અપૂર્ણતા થતી નથી. આ એની પોતાની પૂર્ણ પરિણામ ખાસિયત છે, સ્વભાવ છે અથવા વિશિષ્ટતા છે. અધૂરી પરિણામ, અધૂરી પરિણામમાંનો એનો પ્રશ્ન નથી. એની શક્તિ કેટલી છે કે એક ગુણની અનંત શક્તિ. કોઈ બહારમાં દ્રવ્ય કે ભાવ એને ફેરવવા સમર્થ નથી. પછી ઉથલ પરિસર વજ્રપાત બધું જે કાંઈ ઉથલ પાથલ કહેવામાં આવે એ સમજાવવા માટેની વાત છે, પણ એનાથી કાંઈ એના દ્રષ્ટિના બળનું માપ કઢાય છે, માપ નીકળે છે એવું છે. એ બધા પ્રસંગો મપાઈ જાય છે, એમાં દ્રષ્ટિ મપાતી. ચૌદ બ્રહ્માંડ ફરે તો પણ દ્રષ્ટિ નો શંકા પડે, કેવી રીતે શંકા પડે. સ્વરૂપ જોઈને લાવવાનો ભાવ બળ તો સ્વરૂપને જોતા આવશે, બીજી રીતે બળ આવશે. પોતાની ભૂડી જોવે તો બળ આવે, ઓહો આવો છું આટલો મહાન છું, બળ ફાટી જાય છે, લાવવું પડતું નથી, થઈ જ જાય છે. દ્રવ એટલું સામર્થ્યમાન છે કે પર્યાય સન્મુખ થાય ત્યાં બળવાન થવા લાગે છે. સન્મુખ થતા એને કઈ અડવું પડતું નથી, એકબીજા સન્મુખ થનારને બળ ઉગે છે આપોઆપ. ચારિત્રમાં અપૂર્ણતા છે તે બહાર ઉકેલો દેખાય છે, પણ બીજા જેમ બહાર ઉકેલા દેખાય છે એમ જોવા જઈએ. રસવાનો પ્રસંગ હોય બતાવશે, બીજા તો ખસે છે અંદરથી, અંદરથી ખસીને એકાકાર થઈને હશે છે. આ ખસતા જ્ઞાન ચારિત્ર અનુષ્ઠાન અનુસાર એની હદ કેટલી, મર્યાદા કેટલી, અવલોકન થી સમજાવી છે. અહીંથી તો આ ધારણા કરી છે એમાં બળ હતું નાની છે એમ નિર્ણય થવો એક વાત છે, અને એ નિર્ણયમાં ટકવું તે બીજી વાત છે. કોઈ એવો ઉદય જોવે તો એને પાછી શંકા પડે કે આટલો બધો વિભાગ થયો, દ્રષ્ટિ રહી છે કે નહીં રહી હોય. છ મહિના મળતું ઉપાડ્યું, હવે દ્રષ્ટિ રહી છે કે નહીં રહી હોય. છ મહિના કરવા છે. દર્શન કરીને જ ખાવું પીવું, એ પહેલા ખાવું પીવું નહીં. વિગતપણે એક નક્કી કર્યું છે કે યાંત્રિક ક્રિયા થઈ જાય, યંત્રવત ચાલો આ માથું નમાય મને આ જાગ્યા. એમાં આત્મ સ્વરૂપ વ્યક્ત થાય છે. જેવો આત્મ સ્વભાવ છે, જેવો દ્રવ્ય સ્વભાવ છે, એ આ જીવને અનાદિથી રહસ્યનો વિષય રહ્યો છે. બરાબર અજાણ્યો રહ્યો છે. એનું કારણ છે એ રહસ્યનો વિષય રહ્યો છે. અને જે જ્ઞાનીઓના હૃદયની ચીજ છે સ્વભાવ, એટલે જ્ઞાનીઓના હૃદયની ચીજ છે. કહેવાની ઈચ્છા થાય તો કહી શકતા નથી. એને આ જીવ પ્રતિમા સાક્ષાત પ્રત્યક્ષ પ્રસિદ્ધ કરીને દર્શાવે છે. એકમાં બિલાડીના ચટાપટાનું વર્ણન કરવું અને આ બિલાડી છે એમ દેખાડવું, એ બિલાડીનું પ્રેક્ટિકલ જ્ઞાન છે. થોડું શબ્દાત્મક જ્ઞાન છે. બરાબર એમાં કદાચ કલ્પના પણ થાય. વચન વાંચતા, શાસ્ત્ર વચન વાંચતા સ્વભાવ સંબંધેની કલ્પના પણ થાય, તો આવો સ્વભાવ છે, તો આવો સ્વભાવ છે. અને કલ્પનાથી સ્વભાવ છે, વિકલ્પાથી સ્વભાવ છે, એટલે એના વિકલ્પમાં ને કલ્પનામાં તો આવતો નથી, છતાં કલ્પના કરી જાય છે. એવું દૂષણ ન રહે અને એ પ્રકારનો વિપર્યાસ ન રહે એવી કોઈ જગ્યા હોય જોતા એમ થાય કે અહો ભગવાન કેવા જાણી ગયા છે, અંતર્મુખ થઈને કેવા સમાઈ ગયા છે, કેવા ડૂબી ગયા છે. આ તો નિજ ચૈતન્યનું પ્રતિબિંબ છે. આમ નામ સીધું પછી અનુસંધાન એ લાગે છે. ચૈતન્યનું પ્રતિબિંબ છે એટલે નિજ ચૈતન્યનું આ મારું જ પ્રતિબિંબ છે, મારી જ પ્રતિકૃતિ છે. આવો જંદર્ભમાં આવી જ મૂર્તિ છે, જેવી ભગવાનની મૂર્તિ છે બિલકુલ ઠીક એવી જ મારી મૂર્તિ છે. અંદરમાં રૂપી ચૈતન્યની આ જ મૂર્તિ છે. આવો જ સ્વભાવ છે, કિંચિત માત્ર એમાં ફેરફાર વગરમાં આવો સ્વભાવ. એમ ચૈતન્યનું પ્રતિબિંબ છે એટલે સ્વ ચૈતન્યનું, નિજ ચૈતન્યનું પ્રતિબિંબ છે. તું આવો છો, પોતે તું એટલે પોતે જ, પોતે પોતાને કહે છે કે તું આવો છો, આવો છો. એમ સીધો આવિર્ભાવ થવાની દર્શન છે, આવિર્ભાવ થવાનો. બાકી તો દૂરમાં ને દૂરમાં ભગવાનને જોવસ્તો તો પોતે ભગવાન. સૂર્ય બીજા સૂર્યને જોવા નીકળે અને સૂર્ય પોતાને જોવા નીકળે, આ તો કેવી જાત બે વાત. બીજા સૂર્યને સૂર્ય ગોતવા નીકળે કે અરે રે જગતમાં અંધારું છે, સૂર્ય ક્યાંય દેખાય તો હાલ પ્રકાશ થાય. સૂર્ય પોતાના ન તો સૂર્ય બીજા સૂર્યને શોધવા નીકળે, ન તો સૂર્ય પોતાના પ્રકાશ શોધવા. શોધી રહ્યો છે પણ આને ગુરુગમ મળતી નથી, એટલું જ એને બાકી હતું, બાકી ક્યાંય બાકી નહોતું. દેખને વાલે પણ નહીં દેખતા હે, પણ ક્યાં હે ભગવાનના દર્શન કરવાથી પણ તું જ સિદ્ધ છો. બહાર ક્યાં ભગવાનના દર્શન, ક્યાં હું આવિર્ભાવ એવો પ્રકાર જોઈને જેવો ભગવાનનો મહિમા આવે છે એવો જ એને પોતાના સ્વરૂપનો નિજ ભગવાનનો મહિમા આવવો સરવાળે એમ ભગવાનનો મહિમા આવે છે ભગવાનનો તો મહિમા આવે જ ને તો કે તો એવો તું છો તને તારો મહિમા આવવો જોઈએ તું આવો છો જેવા ભગવાન પવિત્ર છે એવો જ તું પવિત્ર છો એને પરિપૂર્ણ પવિત્ર છે નિષ્કલંક દશાએ બિરાજમાન છે બસ તારું સ્વરૂપ પણ એવું ધર્મમાં નિષ્કલંક છે ક્યારે પણ ડાગ લાગી અંદર પ્રવેશ થાય તારું સ્વરૂપ તું આવો છો જેવા ભગવાન પવિત્ર છે તેવો જ તું પવિત્ર છો નિષ્ક્રિય છો રાગ ઉપર એવું તું રાગની ક્રિયા નહીં કરી શકતો હોવાથી આત્મા નિષ્ક્રિય છે અને એક સમયના બંધ મોક્ષના પરિણામની ક્રિયાના અભાવ સ્વરૂપે હોવાથી પણ આત્મા નિષ્ક્રિય છો અને નિર્વિકલ્પ છો જે વિકલ્પને જ સર્વસ્વ માનીને અથવા આત્મા માનીને વિકલ્પમય પણે જે પરિણામ પરિણામ ચાલી રહ્યું છે એની સામે સિદ્ધો કહે છે કે વિકલ્પ છો વિકલ્પની ગંધ પણ તારા સ્વરૂપમાં નથી એવો તું નિષ્ક્રિય છો નિર્વિકલ્પ છો આવું તારું મહાન સ્વરૂપ છે તારી મહાનતા કોઈથી માપી જાય એવી જ નથી કેટલું મહાન છે અનંત મહાન સ્વરૂપ છે બેહદ મહાનતા પણ તારી બેહદ છે પ્રભુતા પણ તારી બેહદ છે ચૈતન્યની પાસે બધું પાણી ભરે છે બધું પાણી ભરે છે એમ કોઈ ચાકરી કરે છે પાણી ભરે ચાકર નોકર ચાકર પાણી ભરતી હોય ને પણ પાણી ઢુલા તુચ્છ છે તુચ્છ હા હલકા કામને નોકરી હોય તો શું કે નાય પાણી લઈ આવ ચા લઈ આવ ફલાણું કરી આવ શું કે છે એને કાંઈ બીજું ટીચર ઊંચી કામ કાંઈ વાંધો નોકર પાસે બધું હેડ છે કોઈ સુતા ના છે કૃષ્ણ એટલે ક્યાંય અધિકાર આપીને જીવ રોકાય એ કરવા યોગ્ય નથી ચર્ચામાં એવા ચાલી ગઈ પ્રત્યક્ષ પરોક્ષ નો શું લાભ છે સત્સમાન પ્રત્યક્ષ હોય તો જીવ ક્યાં રોકાય છે એનું પોતાને પુરુષને પોતાને પોતાનું સ્વચૈતન્ય મુખ્ય હોવાથી એ વાત વારંવાર આવે છે તો એના ઉપરથી જે પોતે પકડવા માંગે છે એને ખ્યાલ આવે છે કે આ વારંવાર આપે છે રોકાય છે નહીં તો રોકાઈ જાય તો એને ખ્યાલ આવે એને આમ જ કરું છું ને આમાં પણ આમ જ કામ કરું છું જે જીવ શાસ્ત્રના પણ એમાં આ તો બધું એક જ વાત છે ને પોતાના સ્વચૈતન્યને છોડીને રોકાઈ જાય છે એ વર્ષો સમાજમાં એટલે બધું તુચ્છ લઈ લીધું ચૈતન્યની પાસે નિજ ચૈતન્યની મહાનતા પાસે કોઈ મહાન નથી કોઈ મહાન તો નથી પણ બધો તુચ્છ છે એવી રીતે એને ક્યાંય અધિકાર આપવી જોઈએ પોતાના સ્વચૈતન્ય સિવાય ક્યાંય અધિકાર આપવાનો પ્રશ્ન રહેતો ચોખ્ખું દેખાય, ઉપરથી તો નીચેનું બધું ચોખ્ખું દેખાય ને, સીધી વાત છે. કોઈ ટેકરી ઉપર ઉભો હોય, પેલો માણસ ચાલતો ચાલતો અહીંયા પહોંચ્યો, હવે અહીંયા પહોંચ્યો, હવે અહીંયા પહોંચ્યો, એમ દેખાય છે કે કેડીએથી માર્ગ થયેલો આવતો હોય તો એ કેટલો નજીક આવ્યો, કેટલો દૂર ગયો, નજીક આવવા છતાં કેટલો દૂર ગયો, એ બધું ચોખ્ખું દેખાય. એમ નાનીના સંગમાં રહેલ મોક્ષો કેટલો ચાલ્યો, કેટલો દૂર ગયો, બધું એને ઉપરથી દેખાય, ચોખ્ખું દેખાય છે. ખાસ કરીને તત્વજ્ઞાનમાં સમજણ થયા પછી પ્રાપ્ત નહીં થવાનું કારણ ક્યાંક ને ક્યાંક અધિકાય આપીને રોકાઈ જવાનું થાય છે. આ કાળમાં તત્વનો વિષય એટલો બધો સ્પષ્ટ કર્યો કે બહુભાગ જીવોને તો એ સમજાય છે, ઘણાને સમજાય છે, નથી સમજાતું, પણ છતાં પ્રાપ્ત કેમ થતું નથી, આ પ્રશ્ન છે. કે જે ક્યાંક રોકાય છે, ક્યાંક રોકાય છે, એનો અર્થ શું કે એ પોતાના ચૈતન્યથી પણ બીજે અધિકતા આપી નથી. જ્યાં સુધી ચૈતન્યની અધિકતા ન આવે, સર્વોત્કૃષ્ટ બને અને બીજી તુચ્છતા ન આવે, ત્યાં સુધી એનું રોકાવું ચાલુ રહે છે. અને સમજણ છે, એ સમજણનું જે ફળ આવવું જોઈએ, એ ફળ ત્યાં દેખાતું નથી. સમાગમમાં પણ એ અંતર અવલોકન કરનારને ખ્યાલ આવે છે. જ્ઞાની દર્શાવે પણ પોતે ન જોવે તો એને ખ્યાલ આવતો. સર્વ સામાન્ય રીતે પણ સમષ્ટિગત પણ કેટલીક વાતો કરે, કરે સમષ્ટિગત કરે તો પણ જેની શોધ છે, આપણ પાંચ વેપારી ભેગા થઈને વાત કરતા હોય, જુદી જુદી જાતના અનુભવ થયા હોય, એની વાતો ચાલતી હોય, તો એવા અનુભવમાં આવ્યા એના બીજા પણ વાત પકડી લેશે ને કે આપણે આવી દૂર ન થાય, આપણે આવી રીતે લાભ નુકસાન સાંભળવા જેવું છે. બરાબર, શીખી લઈએ છે કે નથી શીખી રહ્યા બીજા અનુભવી પાસે, કોણ શીખી લઈએ છે એની પ્રયોજન ઉપર દ્રષ્ટિ છે. એ વખતે માત્ર વાત સાંભળવાનો રસ નથી, પણ એને પ્રયોજન ઉપર દ્રષ્ટિ છે. તો બીજાના નફા નુકસાનના દાખલામાંથી પોતાનું પ્રયોજન બરાબર ગ્રહણ કરી લઈએ છીએ. એવું આપણને આ વેપાર જ છે, નફા નુકસાનનો વેપાર છે, આત્માનો હિત અને આત્માનું દહિત. આવી રીતે જે રોકાઈ જાય, આવી રીતે રોકાઈ જાય, આવી રીતે રોકાઈ જાય, અનેક પ્રકાર. ચૈતન્યની પાસે બધું પાણી ભરે છે, કોઈની કિંમત નથી. પોતાનું સ્વરૂપ સર્વોત્કૃષ્ટ છે અને જગતમાં એના કોઈ સર્વોત્કૃષ્ટ અથવા સ્વરૂપની મહિમા સહિતની ભક્તિ આવે છે, એ ભક્તિ સાથે. એવું સ્વરૂપ ઓળખા વિના માત્ર ઓગે ઓગે ભક્તિ આવે છે, એ ભક્તિનો ભૂતકાળની અંદર એમ કે ભક્તિ કરી હોય તો એ ભક્તિનો પ્રસંગ મળે પૂર્ણ બને, ભોગ સંદાય પણ પૂર્ણ બનતો થાય છે. શુભરાગની જાત જુદી છે, ઘણો ફેર છે, અને એમાં સૂક્ષ્મતા છે કે રસ દેખાય છે છતાં રસ નથી. જ્ઞાનીનો શુભરાગનો રસ દેખાય છે છતાં ખરેખર એટલો રસ નથી. અજ્ઞાનીનો રસ દેખાય છે તો એકાકાર થઈને ભક્તિ કરે છે, તલ્લીન થઈને કરે છે. ભક્તિમાં તલ્લીન થઈ જાય બહુ સારી ભક્તિ નહીં. પરમાર્થના પ્રકરણમાં તો બીજી વાત છે, કોઈને ભક્તિનો ભાવ ન આવતો હોય તો કરે, અને ભગવાન ભગવાનની ભક્તિનો જ ભાવ આવતો એ તો અશુભમાં પીડ્યા હોય, ભગવાનની ભક્તિમાં ઉલ્લાસ ન આવે અશુભ જ પરિણતિને વશ. તો એમ કહેવાય કે આને ભગવાનની ભક્તિનો ભાવ આવતો, ભગવાનની ભક્તિમાં તન્મયતા કરે રાગ રસ તો એ ભક્તિ સાચી નહીં. ભક્તિને પણ એથી કહેવાતા એ રાગ થી જીરો પડીને ભક્તિ આવે બરાબર. ભક્તિના રાગ થી પણ ભિન્ન પડીને ભક્તિ થાય ત્યારે એને સો પત્ની ભક્તિ એક સાથે છે, એ ભક્તિ સાથે છે. જુદી જાત લાગ્યા પછી 24 કલાક લાગ્યો રહે, નો વ્યવહારમાં કે નો ઘરમાં કે ખાવા પીવામાં કે ક્યાંય નહીં, એટલી ધૂમ ચડી જાય તો એને કરાવું છું કરે સારું, કમું ટેન્શન શું. રાતના 12 વાગે ટેલિફોન કરે, મર્યાદામાં રાખે છે કે નથી રાખતા, ભલે એ કરવા જેવું હતું તોય પણ એની મર્યાદા રાખે, ભગવાનની ભક્તિ પણ એની મર્યાદાનો વિષય છે. એકાકાર થઈને રાગમાં એકાકાર થઈને કરવા માટેનો ઉપદેશ એને આપ્યો. તને જો જેવો તું છો તેવો જ તું પ્રગટ થઈશ. વિચાર કર તારો એમ કહેતા સિદ્ધિ, તું તારો વિચાર કર, વિચાર કર, વિકલ્પ કર્યા કર, જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, છું તું તું તને જો એમ કહે છે. આ પ્રયોગ અવલોકન કર, જેવું તારું સ્વરૂપ છે એવો તું તને જો, તો અવસ્થામાં પણ એવા જ ભાવનો આવિર્ભાવ થઈને એવી જ દિશા પ્રગટ થશે. હું આવો એમ થશે, જોવામાં શું થશે કે હું આવો, હું આવો એમ અંતરનો વિકલ્પ નથી, પણ જોવે જોવે છે કે હું આવો. જો જોવે તો એવો જ પ્રગટ થાય, ન જોવે તો પ્રગટ થાય નહીં. કેમ કે જોનાર કલાકાર દશાએ જોવે છે, તન્મયતાથી જોવે છે, તો એવી દશાને જીવનું સ્વરૂપ છે એવી સદૃશ દશાની ઉત્પત્તિ થાય છે. અન્ય જ્ઞેયનું પણ એવું જ પરિણમન જ્ઞાનમાં થાય, જોર પીછું જોવે એવા અંદર રંગ છે એવા જ્ઞાનમાં ભાષા છે ને પ્રતિબિંબ આવે છે. અમે એક પીછામાં અનેક જાતના રંગ છે એવા જ રંગ બરાબર પ્રતિબિંબ આવે છે જ્ઞાન, તો એ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે કે જેવું જ્ઞેય હોય બિલકુલ એવું જ એમાં એનું પ્રતિબિંબ ઉઠે. આ તો પોતે છે, આ તો પર છે, અહીંયા પોતે છે કે જેવો તું છો એવો જ તું જો તને જોતો એવો જ તારી દશાની અંદર પ્રતિબિંબ આવે, તારા સ્વજ્ઞનું પ્રતિબિંબ એ સ્વજ્ઞનું પ્રતિબિંબ પોતાનું જ પ્રતિબિંબ
બરોબર.
પેલો જોનાર કે પેલો જણાનાર, બેમાં પેલું કોણ? ભલે સમકાળે છે તો પણ ભાઈનો કાળ એક છે તો પણ પેલું કોણ? પેલો જોનાર. તો પછી આ રૂપી છે માટે જણાય છે એની વાત ક્યાં રહી છે? પોતે અરૂપીને જોવાનો ક્યારે પ્રયત્ન ક્યારે કર્યો છે? પ્રયત્ન અરૂપીને જોવાનો પણ પ્રયત્ન તો કરે તો જે દેખાય છે, જેને જોવાનો પ્રયત્ન કરે એ દેખાય. તો પોતાના અરૂપી જ્ઞાન તત્વને આત્મતત્વને જોવાનો પ્રયત્ન ક્યારે કર્યો? પ્રયત્ન ન કરે ને એમ કે રૂપી દેખાય છે, નરૂપી દેખાતું જોવા ધારે તો એ પહેલો દેખાય છે, એની હયાતીમાં બધું દેખાય છે પહેલું એ અગ્ર છે, એટલે એને ઉર્ધતા નું વિશેષણ આપ્યું છે. ઉર્ધતા છે જ્ઞાનની, ઉર્ધતા છે આત્માની, ઉર્ધતા છે. પોતે દેખાય છે એથી વધારે પોતે અનુભવાય છે, એટલે તો 17-18 ગાથામાં આચાર્ય મહારાજે જ્ઞાન શબ્દનો પ્રયોગ કરવાને બદલે અનુભૂતિનો પ્રયોગ કર્યો છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળને સદાય અનુભવમાં આવી રહ્યો છે. સદાય પાછા એમ ભગવાન તમે સદાય અનુભવમાં આવી રહ્યો છે એવું કેમ કહો છો? અમને તો મિથ્યાત છે ને અમને મિથ્યાતના કાળે અનુભવમાં આવી રહ્યો છે. અનુભૂતિ સ્વરૂપ જ છે, અનુભવ બીજાનો થઈ શકે એવી પરિસ્થિતિ નથી, પણ તું એ અનુભૂતિનું ઉલ્લંઘન કરી જાય છે, એનું ઉલ્લંઘન કરે છે. ઉદયના વશે ઉદયમાં તન્મય થાય છે, જ્ઞાનના અનુભવને તું જોતો નથી. જેમ લક્ષ વગરનું નજર હોય તો દેખાય નહીં, તો દેખાવા છતાં દેખાય નહીં. અવાજ હોય લક્ષ ન હોય તો કાનને તો કઈ પડદો ઢાંકણું નથી, તો સંભળાવા છતાં સંભળાય નહીં, એમ અનુભવા અનુભવાવા છતાં અનુભવાય નહીં, જણાવવા છતાં જણાય નહીં. એમ છે ન્યાય એ લીધો છે 17-18 ગાથ, બહુ સારું એકદમ નજીકતા થઈ જાય અનુભવ સ્વભાવ, અનુભૂતિ અનુભૂત સ્વભાવ નહીં, અનુભવ સ્વભાવ નજીકતા થઈ જાય એવો છે. જ્ઞાન જ જણાય છે, પછી હા પછી જ નહીં જણાય છે. એક સમયે હોવા છતાંય પહેલા જ્ઞાન જણાય છે, કેમ કે જ્ઞાન અનુભવાય છે, જ્ઞાન અનુભવાતો નથી. જ્ઞાનનો અનુભવ થાય છે, જ્ઞાનનો અનુભવ કોઈને થતો નથી. લાડવો કોઈ ખાઈ શકતો નથી, ગુરુદેવ કહેતા ને અજ્ઞાની પણ લાડવો ખાઈ શકતો નથી, એનો અર્થ શું? માને છે કે મેં ગળપણ નો અનુભવ કર્યો, ગળપણ નું જ્ઞાન અનુભવ કર્યો, એ એનું મિથ્યા જ્ઞાન છે. માત્ર જ્ઞાન કરે તો એ સાચું જ્ઞાન છે, અને અનુભવ તો એના જ્ઞાન. જ્ઞાન સિવાય જ્ઞાનને બીજાનો અનુભવ થવાનો અવકાશ નથી. એટલે એમ કહ્યું કે અનવકાશ પણ સદાય તને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ થઈ રહ્યો છે. એટલા માટે અવકાશ જ નથી, જગ્યા જ નથી ને કે તું બીજાનો અનુભવ કરી શકું. એના ઉપર તો 92, 93, 94, 95 કથા ચાલી છે. કરતા કરી અધિકારને શ્રીકૃષ્ણનો દ્રષ્ટાંત લીધો છે. શ્રીકૃષ્ણ પણ થતો નથી, જ્ઞાન ઠંડું થતું નથી, જ્ઞાન ઠંડું થતું નથી. શ્રીકૃષ્ણનો અનુભવ કરે છે કે નહીં કરી શકે ને જણાય ખરો, પણ અનુભવ કરી શકે નહીં. અનુભવ કરે તો પોતે શ્રીકૃષ્ણ રૂપે પર્યાય થાય, એવું તો બની શકતો પણ ટાઢું ઊનું નહીં થવા છતાં એનું જાણવું થાય છે, તે જ્ઞાનનું જ્ઞાનત્વ છે. કે જ્ઞાન તો ભિન્ન રહીને, જ્ઞાન અલિપ્ત રહીને, નિષ્ફળ રહીને, લેપાયા વિના માત્ર જ્ઞાનપણે રહે છે, તે જ્ઞાનનું જ્ઞાનત્વ છે. જ્ઞાનનું જ્ઞાનપણે રહેવું તે જ્ઞાનપણું, જ્ઞાનત્વ તત્વ એટલે પણું. જ્ઞાનનું જ્ઞાનપણે રહેવું તે જ્ઞાનનું જ્ઞાનપણું. અને જ્ઞાનનું જ્ઞાનત્વ ભૂલીને જ્ઞેયપણે અધ્યાસ થવો, અધ્યાસ થવો થઈ શકતો નથી, ફિઝિકલી નથી થઈ શકતો. અધ્યાસ થઈ જવો કે મને ઠંડુ લાગ્યું, ગરમ લાગ્યું, તે જ્ઞાનનું અજ્ઞાનત્વ. બીજું કઈ જ્ઞાન ન હોય તો શેમાં જણાય, સીધી વાત છે. જેની હયાતીમાં આ ક્રોધાદી ભાવો છે એમ જણાય છે, પહેલું છે, તે આગળ છે. એ છે તો જણાય છે, તો એ આગળ ખરું કે નહીં? આગળ છે, પહેલું છે એટલે એ આગળ છે. અને આગળને હંમેશા તો આગળ રાખ, આગળને પાછળ રાખે છો ત્યાં સંસાર ઉભો થાય. એવું પછી વ્યામો થાય છે, આ ઠીક છે, આ બહુ સારું છે, આ ગમે છે. સ્વની અધિકતા છે, પરની અધિકતા નથી. એ તો આપણે લીધું કે સ્વની અધિકતા છે અને પરની અધિકતા નથી. એટલે પર પ્રકાશન તો માંથી ધ્યાત્મ લેવું હોય તો એનું સ્વચ્છત્વ ગ્રહણ કરવું, પોતાનું સ્વચ્છત્વ ગ્રહણ કરવું, પરને મુખ્ય કરવું નહીં. એમ વાત છે એ ઇનડાયરેક્ટ પદ્ધતિમાં આવશે કે પરનું પ્રતિબિંબ પડ્યું કારણ કે પોતે સ્વચ્છ છે, માટે જ્ઞેય જ્ઞેયને પ્રકાશતો નથી પણ જ્ઞેય જ્ઞાનને પ્રકાશે છે. દીવો ઘટપટાલીને પ્રકાશતો નથી પણ દીવાને પ્રકાશે છે. તેમ પણ સ્વપ્રકાશનમાં તો સિદ્ધિ ડાયરેક્ટ પદ્ધતિ છે. અનુભવ પણ પોતાનો અને જ્ઞાન પણ પોતાનો, એમાં કોઈ વચ્ચે પરની અપેક્ષા જ આવતી નથી. પરની અપેક્ષા આવે ને ભૂલ ભૂલવણી થાય, એ જગ્યા ત્યાં નથી. સ્વપ્રકાશનમાં એ જગ્યા નથી. એટલે સ્વપ્રકાશનમાં સીધો અધ્યાત્મનો વિષય આવે છે. પર પ્રકાશન પરથી સ્વમાં આવવું એવી પદ્ધતિ છે. હેતુ બંનેમાં એક જ લેવો છે, હેતુ ફરતો નથી. પણ છતાં સ્વમાં તો પોતે એકલો જ છે અને બીજું કોઈ નથી. પરિસ્થિતિ શું છે કે જ્ઞાનમાં પરજ્ઞે હું પ્રતિબિંબ અનિવાર્ય છે. બરાબર છે. તો એવી રીતે પ્રતિબિંબને કાઢવા જશે તો જ્ઞાનને કાઢવું પડશે. તો હવે આ તો પછી જ્ઞાન ઉપર આવતું કેવી રીતે? જ્ઞેયને છોડીને, જ્ઞેયનું લક્ષ છોડીને જ્ઞાન ઉપર કેવી રીતે આવતું? જ્ઞાનની જે સ્વચ્છતા છે એ એનો સ્વભાવ છે. તો પરપ્રકાશનમાં સ્વચ્છત્વને લઈને પોતે જ્ઞેયથી ભિન્ન છે. જે જ્ઞેયનો પ્રતિબિંબ ઉઠ્યો એનાથી પોતે ભિન્ન છે. કેમ કે પોતે સ્વચ્છ છે માટે પ્રતિબિંબ આવ્યું છે. ભિન્નતા ત્યાંથી પકડવી છે. તો ભિન્નતા પકડે તો સ્વમાં આવે. ત્યારે સ્વપ્રકાશનમાં તો પોતે એકાકાર છે. એમાં તો સ્વસ્વામીપણાનો પણ ભેદનો નિષેધ છે. આ મારું સ્વરૂપ, મારું સ્વરૂપ, તો મારાથી મારું સ્વરૂપ કંઈ જુદું હોય. કથન ઉપજાવવાનો ભેદ, ભેદ કથનો ઉપજાવવાનો અહીંયા કોઈ પ્રસંગ હવે નથી.
જય કૃષ્ણ, જય રામ, જય રામ, જય રામ.